શાંતિના ક્ષેત્રમાં પરમાત્માના દર્શન. શિષ્ય પૂછે છે, ગુરુદેવ, મારે પરમાત્માના દર્શન કરવા છે, આપ મને કરાવી શકશો? ગુરુજી ઉત્તર આપે છે, અવશ્ય વત્સ, એના જેવું ઉત્કૃષ્ટ કાર્ય બીજું શું હોઈ શકે? પરંતુ મારો પણ તમને એ પ્રશ્ન છે કે તમે પરમાત્માને જોઈ શકશો ખરા? કોઈ અદ્રષ્ટ કે અપ્રગટ વસ્તુને જોવા માટે તેનું દર્શન કરાવનારની જેટલી અગત્ય છે, તેટલી જ અગત્ય દર્શન કરવા ઈચ્છનારની યોગ્યતાની પણ છે. પરમાત્મા તો સર્વવ્યાપી હોવા છતાં મન, વાણીને, બુદ્ધિથી પર ને અગોચર છે. તેના દર્શન કરવાની પાત્રતા કેવા ઉચ્ચ પ્રકારની હોવી ઘટે તે વિચારો. દર્શનાભિલાષી પોતાની પાત્રતા કેળવી દર્શન કરવાનો પુરુષ પ્રયત્ન ન કરે તો દર્શન કરાવનારના એકલાના પ્રયત્નથી તે તત્વનું જ્ઞાન તથા અનુભૂતિ નથી આવતા. સૂર્ય ક્યાં છે એવો પ્રશ્ન તમે કરો અને હું કહું કે ઊંચે આકાશમાં જુઓ, તે પ્રત્યક્ષ દેખાય છે. પરંતુ તમે ઊંચે જુઓ નહીં અથવા ઊંચું જોવા છતાં પણ આંખો બંધ જ રાખો તો મારા બતાવવાથી શું લાભ થવાનો? જોવા ઈચ્છનાર જોવાનો પ્રયત્ન ન કરે તો બતાવનારનો ગમે તેવો તર્કયુક્ત કે જ્ઞાનયુક્ત પ્રયત્ન પણ નિષ્ફળ જાય છે. આમ હોવાથી હું ફરીથી તમને પૂછું છું કે તમને પરમાત્માના દર્શનની ખરી ત્વરા ઉદય થઈ છે ખરી? મારી દર્શાવેલી દિશામાં તમે ડગ માંડી પ્રયાણ કરશો ખરા? મારું કર્તવ્ય કેવળ દિશા સૂચન કરવાનું છે, માર્ગદર્શન આપવાનું છે, પણ કંઈ તમારે જે કરવાનું છે તે કરવાનું નથી. તમારે કરવાનો પ્રયત્ન તમે ન કરો અને કોઈ અન્ય વ્યક્તિ કરે તો તેનો લાભ તમને નહીં, પણ જેણે પ્રયત્ન કર્યો હોય તેને જ મળે છે. દાખલા તરીકે, તમારે બદલે કોઈ બીજો ખાય તો તે ખાનારની ક્ષુધા નિવૃત્તિ પામે, નહીં કે તમારી. તમારે જે કરવાનું છે તે વિશ્વમાં તમારા સિવાય બીજું કોઈ જ કરી શકે તેમ નથી, એ તો તમારે જ કરવું પડે. સૌ પ્રથમ તમે આ વાતનો સ્વીકાર કરો. શિષ્ય કહે છે, મારે જે કરવાનું છે તે બધું કરવા હું તૈયાર છું ગુરુદેવ. ગુરુજી કહે છે, તો પછી દિશા બતાવવા, સત્ય માર્ગદર્શન આપવા હું પણ તૈયાર જ છું. મારા વચનો એકાગ્ર ચિત્તે ધારણ કરજો. જુઓ, પરમાત્માના દર્શન શાંતિના ક્ષેત્રમાં જ થાય છે. એ શાંતિના ક્ષેત્રમાં પરમાત્મા પ્રત્યક્ષ દર્શન આપે છે. તમારી મુખાકૃતિ પરથી સ્પષ્ટ જણાય છે કે મારા કહેવાનું તાત્પર્ય તમે હજુ બરોબર સમજી શક્યા નથી. મારા શબ્દો ફક્ત કાન સાથે અથડાયા છે પણ હૃદયને સ્પર્શ્યા નથી. ખેર, ચિંતાનું કોઈ કારણ નથી. સ્પષ્ટીકરણ થતાં અજ્ઞાનરૂપી અંધકારના ઓળા દૂર થઈ જ્ઞાન પ્રકાશ પથરાઈ જશે ને બધું યથાર્થપણે સમજાઈ જશે. પ્રભુના દર્શન શાંતિમાં થાય છે. શાંતિ એટલે શું? તે ક્યાં છે? કઈ દિશામાં છે? તે કેવી રીતે મળે? વત્સ, ચાલો મારી સાથે એ શાંતિ ક્ષેત્રને આપણે શોધી લઈએ, પછી તેમાં પ્રવેશી આપણા જીવન પ્રાણ પ્રિયતમ પ્રભુને પ્રેમથી નિહાળીએ અને તેના અલૌકિક દિવ્ય સ્વરૂપમાં તદાકાર થઈ આપણું સમગ્ર અસ્તિત્વ તેમાં વિલીન કરી દે, તેના અવર્ણનીય દિવ્ય આનંદનો અનુભવ કરીએ. આવો, આ હિમાલયનો રળિયામણો પ્રદેશ તો જુઓ. સુંદર વનરાજી અને ખળખળ કરતા વહેતા ઝરણાઓ કેવું મધુર સંગીત રેલાવે છે. હિમાચ્છાદિત ઉત્તુંગ પહાડો વગેરેનું પ્રાકૃતિક સૌંદર્ય મનને હરી લે છે. અહીં ચારેય તરફ કેવી શાંતિ પ્રસરેલી છે નહીં! અહીં શહેરની કોઈ ધાંધલ ધમાલ નથી. વાહનોનો, કારખાનાઓનો, માણસોની ચહેલ પહેલનો કોઈ ઘોંઘાટ નથી. હવાનું, જળનું કે ધ્વનિનું કોઈ પ્રદૂષણ પણ નથી. કીડિયારામાં ઉભરાતી કીડીઓની જેમ શહેરોમાં અને નગરોમાં ઉમટતા માનવ જેવા કોઈ પ્રાણી જગતમાં વસે છે કે કેમ તેની પણ અહીં સ્મૃતિ થતી નથી. આ પ્રકૃતિ માતાની ગોદમાં અપૂર્વ શાંતિનો જ ભાસ થાય છે. શાંતિના ક્ષેત્રમાં જ પ્રભુના દર્શન થાય છે એવા મારા વિધાન પ્રમાણે આજ શાંતિનું ક્ષેત્ર છે એવી ભ્રાંતિ રાખશો નહીં. હા, આ પ્રદેશ શાંતિનો છે ખરો, પણ સર્વાંશે નહીં. આ તો શાંતિના પ્રદેશનો એક અંશ માત્ર છે, એ બાહ્ય પ્રકારની શાંતિનો પ્રદેશ છે. હિમાલયનો આ પ્રદેશ સાચી શાંતિના ક્ષેત્રમાં પ્રવેશવાનું એક પ્રાથમિક દ્વાર ગણી શકાય ખરો, પરંતુ બધા સાધકને માટે તે સુલભ અને અનુકૂળ નથી. જો પ્રભુના દર્શન માટે હિમાલયની જ આવશ્યકતા હોત તો તે દરેક સાધક માટે ખૂબ જ મુશ્કેલ બની જાત. તેથી જેને હિમાલય જવું સુલભ કે અનુકૂળ ન હોય, તેણે પોતાના જ ઘરમાં કોઈક શાંત ખંડમાં, અથવા તે પણ બની ન શકે તો કોઈ શાંત ખૂણામાં, જ્યારે વાતાવરણમાં શાંતિ પ્રસરેલી હોય તેવા સમયે પ્રભુના દર્શન માટે નિયમિત ધ્યાન, ભજન વગેરે સાધન કરવા એ જ હિતાવહ છે. એ સ્થળમાં શાંતિ સમયે પવિત્ર થઈ પ્રવેશ કરી, દ્વાર બંધ કરી, જ્યાં કોઈ અવાજ નથી આવતો એવી આપણી એકાંત ઓરડીમાં મનને એકાગ્ર કરવાનો અભ્યાસ કરવો, એ ઓરડી જ હિમાલયનો પ્રદેશ છે એવી સમજ સાધકને માટે ખૂબ જ ઉપયોગી થશે. તેવી સમજ સાધનામાં તેનો ઉત્સાહ વધારશે. સાધન દશામાં મનની એકાગ્રતા સિદ્ધ કરવા માટે પવિત્ર તેમજ શાંત સ્થળની અગત્ય ઘણી છે. હા, હવે શાંત સ્થળમાં આપણે આવી તો ગયા, પણ હજુ શાંતિમાં પ્રવેશ નથી થયો. આપણે તો હજી ધમાધમમાં જ છીએ. પ્રભુના દર્શન તો શાંતિમાં થાય છે, તો ચાલો ધમાધમમાંથી નીકળી શાંતિમાં પ્રવેશીએ. મારા વચનો એકાગ્રતાપૂર્વક ગ્રહણ કરશો તો જ મારી વાત તમને યથાર્થ રીતે સમજાશે. જુઓ, આપણા શરીરનું આપણને પૂરેપૂરું ભાન છે. શરીરના અવયવોનું હલનચલન હજી ચાલુ છે. નેત્રો ખુલ બંધ થાય છે. કોઈને કોઈ અવાજ પ્રત્યે આપણા કાન સતર્ક થાય છે. શ્વાસોચ્છ્વાસ પણ વેગથી થાય છે. પ્રાણ તથા રુધિરાભિસરણની ગતિ પણ હજી મંદ થઈ નથી. આપણા શરીરની આટલી બધી ચંચળતાને કંઈ શાંતિ કહેવાય? અને જો એ શાંતિ નથી તો ત્યાં વળી પરમાત્માના દર્શન કેવી રીતે શક્ય બને? તેથી સૌ પ્રથમ આ બધા વેગને આપણે શિથિલ, રિલેક્સ કરીએ, શાંત કરીએ, જ્યાં આ વેગનું ભાન ન રહે તેવી સ્થિતિનું નિર્માણ કરીએ, જેમાં શરીરના અવયવોનું હલનચલન નથી, જેમાં સ્થિર થવાથી પ્રાણની ગતિ પણ મંદ પડે છે, એવું કોઈ સિદ્ધ, પદ્મ, સ્વસ્તિક કે સુખાસન જેવું યોગાસન જે આપણને સરળ લાગે તે આસનમાં બેસી ઊનનું કે સુતરાઉ કપડાનું શુદ્ધ ને પવિત્ર આસન લઈ નિશ્ચલ થઈ બેસીએ. ત્યારબાદ ઊંડા ને દીર્ઘ શ્વાસ લઈને મનને શાંત કરવાનો પ્રયાસ કરીએ. શરીર સાથે આપણા સ્વરૂપનું તાદાત્મ્ય સાધનાર હુંપણાની ક્ષુદ્ર ભાવનાને શરીરમાંથી કાચબો જેમ પોતાના અંગોને સંકોરે છે તેમ સંકેલી અંતરમાં ઊંડા ઉતરીએ. આમ કરવાથી બાહ્ય જગતના તેમજ શરીરના અશાંત પ્રદેશમાંથી શાંતિ તરફ પ્રયાણ કરતા હોઈએ એવો અનુભવ અમુક અંશે ચોક્કસ થશે. પરંતુ આ પરિસ્થિતિએ પહોંચ્યા એ પણ હજી શાંતિનું ક્ષેત્ર નથી. આપણા મનમાં હજી વિવિધ પ્રકારના વિચારોની હારમાળાઓ, સંકલ્પ વિકલ્પો, તર્ક વિતર્કો, શંકા કુશંકાઓ અને અનેક પ્રકારના વિષયો સંબંધી વાસનાઓના ઉછાળાઓ વગેરે આંતર જગતની ગડમથલ તો બાહ્ય જગતની ધમાલ કરતા પણ વધુ તીવ્ર ને અસહ્ય જણાય છે. વ્યક્તિ જેવી પોતાના આંતર જગતમાં ડૂબકી મારવાનો પ્રયત્ન કરે છે, પોતાના સ્વરૂપનો પરિચય મેળવવા કોશિશ કરે છે, કે તરત જ તેને પોતાના વાસ્તવિક રૂપનું ભાન થાય છે. બાહ્ય જગતમાં તો તે દિવસ દરમિયાન અનેક પ્રકારના મોહરા પહેરીને ફરે છે અને પોતાના અસલી ચહેરાને દંભના અંચળા હેઠળ ઢાંકવાનો પ્રયત્ન કર્યા કરે છે, પરંતુ અંતરમાં ઉતરવાથી પોતાના અસલી ચહેરાથી તે ભયભીત થઈ ઉઠે છે, ફફડી જાય છે. ભૂતકાળ, અતીતની કર્મકથનીઓ, પાપ કર્મો, આંતરદોષો, વાસનાઓ વગેરે તેની સામે ભયાનક આકૃતિઓ રૂપે પ્રગટ થાય છે. અંતરવૃત્તિ દ્વારા પોતાના અસલી ચહેરાનું ભાન થતાં અને પોતાનો દંભ પોતાની સામે જ ખુલ્લો થવાથી વ્યક્તિ ભય પામીને આંતર જગતમાંથી બાહ્ય જગતમાં તરત જ પાછો આવી જાય છે. એકાંતમાં તે પોતાના સ્વરૂપ સાથે રહેવાથી પોતાનો પરિચય કેળવવામાં ડરી જાય છે ને પછી આંતર જગતમાં પ્રવેશવાની હિંમત નથી કરતો અને સુખ શાંતિ મેળવવા બાહ્ય જગતમાં ફાંફા મારે છે. એકાંતમાં પોતાના સ્વરૂપ સાથે રહેવું આટલું કઠિન હોય તો પ્રભુના દર્શન કેટલા દુષ્કર છે તે સમજી શકાય તેવી બાબત છે. વ્યક્તિને એકાંત બિહામણું લાગે છે, પોતાની જાત સાથે રહેવાથી તે ગભરાય છે, એટલે બાહ્ય જગતના મિત્રો સ્નેહીઓ સાથે સમય વ્યતીત કરવામાં તેને સલામતી લાગે છે. વ્યક્તિ જો નિર્ભય બની આ બધા સંઘર્ષનો સામનો કરવા તત્પર બને તો તે ચોક્કસ સફળ થઈ સાચા સુખ શાંતિ ને આનંદની અનુભૂતિ કરી શકે છે. સમુદ્રમાં સતત ઉછળતા મોજાઓની જેમ મનની આવી તાણ તનાવગ્રસ્ત ડામાડોળ પરિસ્થિતિમાં પરમાત્માના દર્શન કઈ રીતે સંભવે? આવો આપણે આ પ્રદેશને પણ પ્રયત્નપૂર્વક ઓળંગી જઈ આગળ વધીએ. તમારાથી આ પ્રદેશ સંકલ્પ વિકલ્પોના ઉન્નત પર્વતો ઓળંગી નિઃસંકલ્પ નિર્વિકલ્પ પ્રદેશમાં નથી અવાતું કેમ? વ્યાકુળ ન થશો, એ ગઢ અગમ છે. એ ગઢ ઉપર ચડતા ભલ ભલા ગોથા ખાઈને નીચે પછડાયા છે. તે ગઢ સર કરવાની સીડીરૂપ યુક્તિઓ અનેક પ્રકારની છે. સત્પુરુષોએ તે શોધી કાઢી છે, પરંતુ મોટા ભાગના મનુષ્યોને તે સીડી ગોઠવતા જ નથી આવડતું અને કદાચ તે સીડી ગોઠવાઈ જાય તો પણ તે સીડીનું ચડાણ ઘણું કપરું છે. પ્રભુના સ્વરૂપના જ્ઞાન, ધ્યાન ને ઉપાસના, અડગ નિષ્ઠા, સત્પુરુષના વચનોમાં અતૂટ શ્રદ્ધા અને અસ્ખલિત પુરુષ પ્રયત્ન દ્વારા ભગવત કૃપા ને સત્પુરુષની કૃપા થયે તે કાર્ય પણ સહેલું બની જાય છે. ભગવદ્ ગીતામાં કયા પ્રમાણે સતત અભ્યાસ અને સમ્યક પ્રકારના વૈરાગ્ય દ્વારા મનનો નિગ્રહ સરળ બને છે. વત્સ, તમે ખંતપૂર્વક પ્રયત્ન કરો, આ સીડી પણ તમે ચોક્કસ ચડી શકશો. એક પછી એક સોપાન ચડતા જાઓ, મુશ્કેલી ભર્યું ચઢાણ પણ સરળ થઈ જશે. મારા તમને શુભાશીર્વાદ છે. અસંખ્ય લોકો કહે છે ખરા કે અમને પરમાત્માના દર્શનની તીવ્ર અભિલાષા છે, પણ ખરું જોતા તેમને એવી તીવ્ર અભિલાષા, ઉત્કંઠા કે ત્વરા હોતી જ નથી. પ્રભુના સ્વરૂપના સાક્ષાત્કારથી સિદ્ધિઓ, ઐશ્વર્યો વગેરે મળે છે અને તેનાથી વિવિધ પ્રકારના ચમત્કારો સર્જી શકાય છે એવું સાંભળી સિદ્ધિઓના લોભે તેઓ પ્રભુનો સાક્ષાત્કાર કરવા માંગે છે, પરંતુ પ્રભુનો સાક્ષાત્કાર થવાથી તેના દ્વારા પ્રાપ્ત થનાર સ્વયં પ્રભુ અને તે સંબંધી દિવ્ય શાશ્વત સુખ શાંતિ ને પરમાનંદની તેમને ઈચ્છા નથી હોતી. સિદ્ધિઓ મેળવવાની લાલચને લીધે તેમને પ્રભુ પ્રાપ્તિ માટે સાચો પ્રેમ અને શરણાગતિનો ભાવ પ્રગટતો નથી. પ્રભુના ભક્તને સંસાર પ્રત્યે જે ઉદાસીનતા, પંચ વિષયો પ્રત્યે તીવ્ર વૈરાગ્ય, જગતના સંબંધો, પદાર્થો, વૈભવો પ્રત્યે નિરાસક્તિ વગેરે હોય છે, એમાંનું કંઈ જ આ સિદ્ધિઓની ને તેને પામીને યશ, કીર્તિ, પ્રસિદ્ધિ મેળવવાની લાલચ રાખનાર વ્યક્તિમાં નથી હોતું. કોઈક વિલાસી પ્રસંગે તરત જ તેઓ પ્રભુ દર્શનની ઉત્કૃષ્ટ ઈચ્છાનો ત્યાગ કરી તુચ્છ ભોગ વિલાસમાં જ મશગુલ બની જાય છે. મિત્રો સાથે ગામ ગપાટા મારવામાં તેમનો સમય વેડફી નાખે છે. હૃદયની તીવ્ર વેદના વિનાની શુષ્ક ઈચ્છાથી કોઈ પ્રભુ પ્રાપ્તિ કરી શક્યું છે ખરું? આવું બધું કહીને હું તમને નિરુત્સાહ કે નિરાશ કરવા નથી માંગતો, પણ વાસ્તવિકતા પ્રત્યે સભાન કરવા માંગુ છું. તમે સમજી શકો છો કે પ્રભુના દર્શન માટે હૃદયને કોરી નાખે એવી તીવ્ર અભિપ્સા, મુમુક્ષુતા પ્રગટ થવી જોઈએ. એવી પ્રબળ ઈચ્છા જ પ્રભુની અસીમ કૃપાને નીચે ઉતારી લાવવામાં સહાય કરે છે. હવે મેં તમને સ્પષ્ટ સમજાવ્યું છે કે કયા ક્ષેત્રમાં પ્રભુના દર્શન થઈ શકે. શરીર, ઇન્દ્રિયો ને અંતઃકરણના સગળા વ્યવહાર, વ્યાપાર અટકતા જે આત્માના અતલ ઊંડાણના ક્ષેત્રમાં શાંત અવસ્થાનો અનુભવ થાય છે, એ અવસ્થામાં જ પ્રભુના દિવ્ય સ્વરૂપનો સાક્ષાત્કાર સંભવે છે. એ નિરપેક્ષ ભૂમિકા જ સાચી શાંતિનું ક્ષેત્ર છે. મેં દિશા બતાવી છે, હવે પ્રયાણ તમારે કરવાનું છે. હવે શી રીતે પ્રયાણ કરવું એ પ્રશ્ન અસ્થાને ગણાય, કારણ કે તીવ્ર અભિપ્સાવાળાને આટલું માર્ગદર્શન પૂરતું છે. દિશા જાણ્યા પછી તે કમર કસીને ચાલવા માંડે છે. ભોજન તૈયાર હોય, થાળી પીરસાઈ હોય, કોળિયા પણ અન્ય વ્યક્તિ દ્વારા મુખમાં મૂકવામાં આવે, પણ ચાવવાની ક્રિયા તો વ્યક્તિએ પોતે જ કરવાની હોય છે, તે સહજ સમજાય તેવી બાબત છે. તમને પ્રભુ પ્રાપ્તિની તાલાવેલી ન જાગતી હોય તો જગતના જે પદાર્થોની તમને કામના હોય તેને મેળવી પંચવિષય સંબંધી સુખ દુઃખનો અનુભવ કર્યા કરો. તીવ્ર વૈરાગ્ય વગર ઘરબાર ત્યજી ભગવી કંથા ઓઢવાનું દંભરૂપ નાટક મહેરબાની કરીને ન ભજવશો. પ્રભુ મિલન માટે સાચી અભિપ્સા જાગ્યા વિના પર્વતમાં જશો કે કોઈ ઝાડની બખોલમાં ભરાશો કે કોઈ અંધારી ગુફામાં જઈને બેસશો તો પણ તમારું મરકટ જેવું મન સંસારની વાસનામાં જ ગૂંચવાયેલું રહેવાનું. સાંસારિક બાહ્ય ધમાલ કરતા પણ મનની અંદર ચાલતી વિવિધ વાસનાઓની ને સંકલ્પ વિકલ્પ રૂપ આંતરિક ધમાલ વધુ અહિત કરશે. ભગવું વસ્ત્ર ધારણ કરીને કદાચ તમે માની બેસશો કે તમારે માટે આખું જગત નીરસ બની ગયું છે, તમારા જેવા ત્યાગી ને નિર્વાસનિક બીજા કોઈ નથી. એ ભ્રાંતિમાં અટવાઈને બીજાઓને પણ એવું ભાન કરાવવાનો તમારો મિથ્યા પ્રયાસ હશે. બીજા લોકો કદાચ તમારા દંભને ઓળખી નહીં શકવાથી એ વાત માની પણ લેશે, પરંતુ વાસ્તવિકતા દંભના અંચળા હેઠળ ઢંકાયેલી રહેશે. તેથી તમને કે બીજા કોઈને લાભ નહીં થાય અને તમે અધપતન તરફ દોરવાઈ જશો. આવું આત્મઘાતી વલણ અપનાવવાથી શો ફાયદો થવાનો? ત્યાગ ન ટકે રે વૈરાગ્ય વિના. સદગુરુ નિષ્કોળાનંદ સ્વામીના એ વિધાન અનુસાર તીવ્ર વૈરાગ્ય ઉદય થયા વિના કરેલો સંસાર ત્યાગ મહદઅંશે નિષ્ફળ નીવડે છે. જ્યારે પ્રાતઃકાળે કે યથાવકાશે એક કે અડધો કલાક પણ ખરા મનથી જ્ઞાનપૂર્વક કરેલો સંસાર ત્યાગ વિસ્મયકારક પરિણામ લાવે છે. આગળ મેં જણાવેલ નિસંકલ્પરૂપ, નિરપેક્ષ ભૂમિરૂપ શાંતિના ક્ષેત્રમાં પ્રવેશવાનો માર્ગ જ વસ્તુતઃ સંસાર ત્યાગ છે. એ ત્યાગ પાસે મોટા મોટા રાજ્યનો, અધિકારનો, સત્તાનો, કુબેર જેવી ધન સંપત્તિનો ને અપ્સરા જેવી સ્વરૂપવાન સ્ત્રીનો કરેલો બાહ્ય ત્યાગ પણ વ્યર્થ છે. વિષયોથી એકલા તનને વેગળું રાખવાનું નથી, પરંતુ મનને પણ વેગળું રાખવાનું છે. વિષયોનો શારીરિક સંબંધ માત્ર દુઃખનો હેતુ નથી, પણ વિષયો પ્રત્યે મનની આસક્તિ, વિકાર ને તીવ્ર અભિનિવેશ જ વાસ્તવિક રૂપે દુઃખના કારણ છે. પંચ વિષયોના ચિંતન મનનથી મનને અલગ રાખી શકનાર વ્યક્તિ વૈભવ સમૃદ્ધિના સાગરમાં ઝીલતી હોય તો પણ તે મહાન ત્યાગી છે. જ્યારે વિષયોનું ચિંતન કરનાર બધું ત્યાગીને વનમાં તપ કરતો હોય તો પણ તે ભોગી છે, કારણ કે તેનો ત્યાગ ઉપલક્ષ્ય છે. વત્સ, વિષયોના ચિંતનથી મનને પૃથક કરવાનો અભ્યાસ પ્રાતઃકાળે કે યથાવકાશે પ્રયત્નપૂર્વક નિરંતર કર્યા કરશો. આ મહાત્યાગ, આંતરિક ત્યાગ કેવળ ત્યાગાશ્રમમાં જ કરી શકાય એવી ભ્રાંતિને કદાપી વશ થશો નહીં. ત્યાગીઓના નિવાસ સ્થાને જઈ તેમની આંતર બાહ્ય પ્રવૃત્તિઓનું અવલોકન કરશો તો તમને પોતાને જ ખાતરી થશે કે કેવળ બાહ્ય ત્યાગ મનને વિષયોમાંથી પાછું વાળવા માટે મુખ્ય હેતુ છે એ વાત તદ્દન મિથ્યા છે. તીવ્ર ઈચ્છાથી ને સમજણપૂર્વક કરેલો પુરુષ પ્રયત્ન જ મનનો નિગ્રહ કરવામાં, મનનો અમની ભાવ કરવામાં મુખ્ય હેતુ છે. સાધક આવો પ્રયત્ન ગમે તે અવસ્થામાં કરી શકે છે. ભગવાન શ્રી સ્વામિનારાયણ પણ કહે છે કે ત્યાગી ગૃહીમાં જેની સમજણ મોટી તે જ મોટો છે. હવે નિરાશ કે નિરુત્સાહ થયા સિવાય એમ નિશ્ચય કરો કે તમારી હાલની વર્તમાન પરિસ્થિતિ એ પ્રકારની સાધના માટે અનુકૂળ છે. પ્રભુ તથા સત્પુરુષની કૃપા મેળવવા પ્રસન્ન ચિત્તે પુરુષ પ્રયત્નમાં જોડાઈ જાઓ. તમારી સફળતા નિશ્ચિત છે એમ દ્રઢતાપૂર્વક માનજો. તથાસ્તુ. આપણા ઉપર્યુક્ત ઉચ્ચ ધ્યેયને સિદ્ધ કરવા માટે સર્વાવતારી પૂર્ણ પુરુષોત્તમ શ્રી સ્વામિનારાયણ ભગવાને પોતાના હરિભક્તો પ્રત્યે લખેલ પ્રતિલોમ વૃત્તિએ ધ્યાન કરવાની રીતનો પત્ર જોઈએ. લિખાવિતમ સ્વામી શ્રી સહજાનંદજી સમસ્ત મુમુક્ષુ બાઈ ભાઈ સર્વે અમારા નારાયણ વાંચશો. જત તમે સર્વે નારાયણ દેવ જે પ્રત્યક્ષ ભગવાન તેનું ધ્યાન કરો છો તથા અન્વય વ્યતિરેકપણે કરીને તેના સ્વરૂપનો વિચાર કરો છો તથા તેનું નામ સ્મરણ કરો છો તથા ક્ષેત્ર ક્ષેત્રજ્ઞનો વિચાર કરો છો, એટલે કરવે કરીને પણ સમગ્રપણે કરીને કૃતાર્થપણું મનાતું નથી અને મનમાં સંતોષ શાંતિ પણ નથી થતી અને તૃષ્ણા રહે છે, તેનું શું કારણ છે? તો જે પ્રથમ ભગવાન આ જગતને સર્જીને તે જગત પ્રત્યે અંતર્યામી રૂપે કરીને પ્રવેશ કરતા હવા અને પોતાનું સ્વરૂપ તથા જગતનું સ્વરૂપ તેને જાણ્યાને અર્થે વેદને સર્જતા હવા, તે વેદ પુરાણ સ્મૃતિ તેને વિશે જીવોની શાંતિને અર્થે એમ કહ્યું છે, જે જેમ પરાધીનપણે સ્વપ્નને અવલંબને કરીને અને મૂર્છાને અવલંબને કરીને આ જીવ દેહના વિવર હૃદય અંતરમાં પ્રત્યે પ્રવેશ કરે છે અને તે દેહના અવકાશને વિશે અજ્ઞાનમય સુખ દુઃખને પ્રાપ્ત થાય છે, તેમ જ્યારે સ્વાધીનપણે કરીને આ જીવ ભગવાનની મૂર્તિના ધ્યાનને અવલંબને કરીને હૃદય પ્રત્યે પ્રવેશ કરે તથા સ્મરણાદિક જે નવ પ્રકારે ભક્તિના અંગ તેના અવલંબને કરીને દેહના હૃદયાકાશ પ્રત્યે પ્રવેશ કરે તથા પૂરક કુંભક રેચક આદિક જે અષ્ટાંગ યોગ તેના અવલંબને કરીને વ્યષ્ટિ સમષ્ટિને વિશે રહ્યું જે પુરુષોત્તમનું સ્વરૂપ તેના વિચારના અવલંબને કરીને દેહના અવકાશ પ્રત્યે પ્રવેશ કરે તથા શ્રીમદ ભગવદ્ ગીતાના બીજા અધ્યાયને વિશે કહ્યું જે જીવનું સ્વરૂપ તેના વિચારના અવલંબને કરીને હૃદયાકાશ પ્રત્યે પ્રવેશ કરે, એવી રીતે ભક્તિ તથા વિચારના અવલંબને કરીને દેહને માહી અવકાશ અંતર પ્રત્યે સ્વાધીનપણે પ્રવેશ કરે ત્યારે એ જીવના સ્વરૂપને દેખે ને સંશય નિવૃત્તિ પામે ને પુરુષોત્તમનું સ્વરૂપ જેવું પ્રત્યક્ષ છે તેવું દેખે અને બ્રહ્મ મહોલ વૈકુંઠાદિક જે ધામ તેને પણ દેખે અને મૂળાધારાદિક જે ચક્ર તેને વિશે રહ્યા જે દેવતા તેને દેખે અને પોતાના જીવને વિશે રહ્યા જે દ્રષ્ટા તેને દેખે, એવી રીતે જ્યારે દેખે ત્યારે કોઈક ઈશ્વર સાથે એકપણાને પામીને શાંતિ સંતોષને પામે અને કોઈક સ્વામી સેવકપણે રહીને સંતોષને પામે, એવી રીતે પૂર્વે નારાયણ દેવે એવો નિયમ બાંધ્યો છે જે આ દેહના વિવર અંતર પ્રત્યે પ્રતિલોમપણે કરીને જ્યારે પ્રવેશ કરે ત્યારે જ શાંતિને પામે, પણ વેદાંત શાસ્ત્ર તથા ભક્તિ શાસ્ત્ર તેને શ્રવણે કરીને અથવા તેને કહેવે કરીને પણ શાંતિ ન પામે અને તીવ્ર વૈરાગ્ય કરીને પણ તેવી શાંતિને ન પામે. અને અલ્પ વૈરાગ્યનું બળ હોય, અલ્પ ભક્તિનું બળ હોય, અલ્પ આત્મજ્ઞાનનું બળ હોય, પણ જો પ્રતિલોમપણે દેહને વિશે, હૃદયરૂપી ગુફાને વિશે પ્રવેશ કરે ત્યારે જ શાંતિને પામે. એવી રીતે સર્વે શાસ્ત્રને વિશે મોટા સાધુ કહી ગયા છે, તે વાત સત્ય છે. અને અમે પણ એવી રીતે જ શાંતિને દેખી છે, અનુભવી છે. એ વચનને જે અમારા હો તે સાચું માનજો.